sorry out to the open. अपने संस्मरणों द्वारा अपना श्री गुरुदेव नो गुणानुवाद करी रहा छे, जेथी करीने ए गुणों ने आचरण में उतारवानी आपने प्रेरणा मिली सके। गई वखते दिनेन्द्र रॉय ना संस्मरणों आपने जोया था, आजे बीजी त्रण व्यक्तियों ना संस्मरणों जोशु। सौथी पहला नलिनीकांत गुप्त ना संस्मरणों लईए। नलिनीकांत श्री अरविंद सौथी जूना साथी, 1906-10 दरमियान श्री अरविंद जारे राजकीय रीते अत्यंत सक्रिय हता त्यारे एमनी साथे बॉम्ब केसना आरोपी तरीके कारावास में एमनी साथे। श्री अरविंद 1910 मा पांडिचेरी आव्या, नलिनीकांत 12 मा आव्या, अने त्यार पछी छेल्ला श्वास सुधी बच्चे थोड़ोक समय बात करता आश्रम मा ज रह्या, गुरुदेवनी अने माताजीनी सेवा करी। आम तो एमणे रेमिनिसन्सिस नामनुं पुस्तक लख्युं छे, पण ए उपरांत तेओ आश्रम मा अवारनवार वार्तालापो आपता, जेमां केटलीक वार श्री अरविंद साथेना संस्मरणों टांकता। एमांथी आपणे एक संस्मरण लई अने एनी वात करीए। नलिनीकांत कहे छे के बहु ज शरूआतना गाळामां श्री अरविंद साथे अमे 3-4 मित्रो रहता। सांजनी रसोई प्रमाणमां हूँ खूब वहेली बनावी देतो, अने श्री अरविंद नू भाणू तैयार करी टेबल पर मूकी ढांकी अने पछी अमे मित्रो बधा फूटबॉल रमवा माटे उपड़ी जता। वाळू करवानो टाइम थाय त्यारे श्री अरविंदना ओरडामांथी बहार आवता, ए ठंडु भाणु जमी लेता अने फरी पाछा पोताना ओरडामां चाल्या जता। आ सांजनो नित्यक्रम। एक वार आ लोको फूटबॉल रमी अने पाछा आव्या, अने नलिनीकांते पहलो कोळियो मोढामां लीधो अने ख्याल आवी गयो के शाकमां मीઠું નાખવાનું રહી ગયું હતું। વાળું બહુ જ સાદું હતું, મોટે ભાગે ભાત અને રસાદાર શાક આ બે જ વસ્તુઓ સાંજે જમવામાં આવતી। નલિનીકાંતે તરત જ શ્રી અરવિંદનું ભાણું જોયું ખોલીને, કદાચ એમને એમ હતું કે મીઠું નથી એટલે શાક રહેવા દીધું હશે, પણ હંમેશની માફક એ બધું ખાઈ ગયા હતા। એટલે અમને થયું કે કાલે સવારે ઠપકો મળશે। સવાર પડી, શ્રી અરવિંદ કશું બોલ્યા નહીં, ખાસો સમય ગયો, એટલે નલિનીકાંતથી રહેવાયું નહીં। એમણે શ્રી અરવિંદને પૂછ્યું કે ગઈકાલે સાંજે રસોઈ બરાબર નહોતી, નહીં શ્રી અરવિંદ આ પ્રશ્ન સમજી ન શક્યા. એટલે પ્રશ્નવાચક નજરે એમણે નલિનીકાંતની સામે જોયું. એટલે નલિનીકાંતે ફોડ પાડ્યો કે કાલે સાંજે શાકમાં મીઠું નાખવાનું રહી ગયું હતું. સેટ સ્મિત કરી અને શ્રી અરવિંદે કહ્યું કે જેમ મીઠાવાળી રસોઈને એનો પોતાનો સ્વાદ હોય છે, એમ મીઠા વિનાની રસોઈને પણ પોતાનો આગવો સ્વાદ હોય છે. આ વાક્યો બહુ જ સૂચક છે. એક તો એમને આ પ્રશ્ન કેમ પૂછાયો ખબર જ ન પડી, એનો અર્થ કદાચ એ હતો કે ગઈકાલે સાંજે શું ખાધું તું એ ભૂલી ગયા હશે, અથવા તો આજે ઉત્તર પાછળ આવ્યો. જો આ ઉત્તર જ્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર થયો ન હોય ત્યાં સુધી આવી જ ન શકે. કેમ કે આપણે જાણીએ છીએ, ઉપનિષદો કહે છે રસોવૈ સહ, પરમાત્મા રસ સ્વરૂપ છે. અને આવા રસ સ્વરૂપ પરમાત્માનો જેને સાક્ષાત્કાર કર્યો હોય એને બધું જ રસ સ્વરૂપ લાગે, આનંદ સ્વરૂપ લાગે. વિનોબા કહે છે કે સાક્ષાત્કારીને પૂર્ણિમાની રાત્રિ જેટલી રસપ્રદ લાગે એટલી જ અમાવાસ્યાની પણ લાગે. કેમ કે અંદર રસ પ્રગટી ગયો છે. એટલે કોઈ પણ સ્વાદ હોય તો એને રસપૂર્વક માણવાની સાહજિકતા આ સાક્ષાત્કારીઓની અંદર આવી ગઈ હોય છે. એ સાહજિકતા એમનામાં આવી ગઈ હોય છે. એટલે મને આપણા આશ્રમના ડાઇનિંગ હોલનું એક વાક્ય આ સંદર્ભમાં યાદ આવે છે. શ્રી અરવિંદનું છે, એક ટાંચણ મૂક્યું છે મડાવીને, અને એમાં છેલ્લે એક એવું વાક્ય આવે છે, may I eat everything with equal rasa. હું એક સરખા રસથી બધું જ ખાઈ શકું, આવી પ્રાર્થના ત્યાં મૂકવામાં આવી છે. તો આટલી વાત થઈ નલિનીકાંતના સ્મરણ સંસ્મરણ વિશે. હવે શ્રી અરવિંદના નાના ભાઈ બારિન્દ્ર ઘોષના સંસ્મરણોમાંથી એક બે સંસ્મરણો લઈએ. બારિન્દ્રે બંગાળીમાં આત્મકથા લખી છે. ભાઈ હોવાના નાતે ખૂબ લાંબો સમય તેઓ શ્રી અરવિંદ સાથે રહ્યા હતા, ઇંગ્લેન્ડમાં તો ખરા જ, એ ઉપરાંત કલકત્તામાં અને વડોદરામાં પણ વર્ષો સુધી એમની સાથે રહ્યા હતા. બારિંદ્ર લખે છે કે વડોદરામાં એકવાર સવારે હું ચા બનાવતો હતો, શ્રી અરવિંદજી ઉઠ્યા નહોતા અને બારીમાંથી મેં બહાર જોયું તો રસ્તા પરથી એક વિક્ટોરિયા પસાર થઈ અને પસાર થયા પછી બે ત્રણ ક્ષણોમાં જ અમારા ઘરમાં થોડો કોલાહલ વ્યાપી ગયો, ચહલપહલ થઈ ગઈ, લોકો આમથી તેમ દોડાદોડી કરવા લાગ્યા. એટલે મેં બહાર નીકળી અને પૂછપરછ કરી કે શું છે. એટલે મને જણાવવામાં આવ્યું કે મહારાજા આવ્યા હતા અને એમને શ્રી અરવિંદને મળવું હતું. અમે એમને કહ્યું કે શ્રી અરવિંદ હજી ઊંઘે છે. એટલે તરત જ એમને કહ્યું કે તો પછી એમને ઉઠાડતા નહીં, પાછા વળતી વખતે હું ફરીથી આવીશ. કલાક એક પછી એ પાછા આવ્યા ત્યારે શ્રી અરવિંદ ઉઠી ગયા હતા, એમને આ વાત જણાવી દેવામાં આવી હતી. એટલે શ્રી અરવિંદ સામે ચાલીને એમને મળવા ગયા. માત્ર ધોતી પહેરેલી, ઉપરનું શરીર સાવ ઉઘાડું એવા વેશે એમને મળવા ગયા. નાનકડો પ્રસંગ છે સાવ, પણ બંને વ્યક્તિઓની વિશેષતા એમાંથી પ્રકટ થાય છે. મહારાજાને યુવાન શ્રી અરવિંદ માટે કેટલો આદર હતો એ આમાંથી આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. મહારાજા હતા, કહી શક્યા હોત કે એમને ઉઠાડો, મારે એમને મળવું છે. સર્વસત્તાધીશ હતા અને છતાં એમણે એમ કહ્યું કે ઉઠાડશો નહીં, પાછા વળતા હું ફરીથી આવીશ. અને આમાં આદર તો ખરો જ શ્રી અરવિંદ માટેનું, પણ એમના વ્યક્તિત્વમાં અંદર જે એક ઉમદાપણું, જે એક ઉદાત્તતા હશે એ આમાંથી પ્રકટ થાય છે. બીજી બાજુ શ્રી અરવિંદના પક્ષે જો બ્રિટિશ ડિસિપ્લિનમાં ઉછરેલી વ્યક્તિ શ્રી અરવિંદો, એટલે પ્રોટોકોલ બરાબર જાળવવાનો, શિષ્ટાચાર બરાબર જાળવવાનો, ઓફિશિયલ ફંક્શન્સ હોય એવી વખતે આપણે એમના ફોટોગ્રાફ્સ જોયા છે વડોદરા કાળાના, સૂટ પહેરતા, ટાઈ પણ પહેરતા અને કોલેજમાં એ પહેરવેશમાં જતા, રાજમહેલમાં જ્યારે ઓફિશિયલ નિમંત્રણ હોય ત્યારે એ પહેરવેશ પહેરીને જતા. પણ જ્યારે ઓફિશિયલી મળવાનું ન હોય, મુલાકાત અનૌપચારિક હોય, કારણ કે આ જે મુલાકાત હતી સાવ અનૌપચારિક, કારણ કે રાજાએ પહેલા કશું જણાવ્યું નહોતું, એકદમ જ આવી ચડ્યા હતા તદ્દન અનૌપચારિક રીતે. તો શ્રી અરવિંદ એમને મળવા ગયા ત્યારે પહેરવેશની કોઈ ઔપચારિકતા, એનો કોઈ ઉપચાર એમણે જાળવ્યો નહીં, રાખ્યો નહીં. તો આ પ્રસંગને અનુરૂપ આખો વ્યવહાર, એક એનું જે ઔચિત્ય, બરાબર જ્યાં જાળવવાનું હોય ત્યાં જાળવવાનું બરાબર, અને જ્યાં ન જાળવવાનું હોય, એટલે કે ઔચિત્ય એટલે કે આ અનુચેત તો એમ નહીં, પણ જ્યાં ઉપચાર ન જાળવવાનો હોય ત્યાં નહીં જાળવવાનો. બારીન્દ્ર બીજો એક પ્રસંગ સરસ ટાંકે છે એમના વ્યક્તિત્વની વાત કરીને. બારીન્દ્ર એમ કે છે કે શ્રી અરવિંદ સ્વભાવે અત્યંત પ્રેમાળ અને અત્યંત ઉદાર હતા. એટલું જ કે એમની પ્રેમળતા કે એમની ઉદારતા કે એમના વ્યક્તિત્વના બીજા ગુણો, એની અભિવ્યક્તિ એમનામાં બહુ જ ઓછી હતી. અને એ ઓછી અભિવ્યક્તિને કારણે જે લોકો એમને ઉપર છલ્લી રીતે જોતા એ લોકોને એમના ગુણોનો ખ્યાલ આવતો નહીં. પણ જે લોકો ઝીણી નજરે જોતા એમને એમના વ્યક્તિત્વની ખૂબીઓ અને વિશેષતાઓ એના ગુણોનો બરાબર પરિચય થતો. એક પ્રસંગ એમણે ટાંક્યો છે. એકવાર જો દિનેન્દ્ર વડોદરામાં રહેતા હતા, એમનો પરિચય અને એમનો પરિવાર કલકત્તામાં રહેતો હતો. ગઈ વખતે આપણે વાત કરી છે દિનેન્દ્રની. હવે એકવાર ત્યાંથી પત્ર આવ્યો કે કોઈક એવી કટોકટી ઊભી થઈ છે કે પૈસાની તાતી જરૂર છે અને મોકલી આપો. દિનેન્દ્ર યોગ્ય તકની રાહ જોતા હતા અને એમાં એમણે એકવાર જોયું કે શ્રી અરવિંદ એમના બહેન સરોજની દેવીને પૈસા મોકલવા માટે મની ઓર્ડર ફોર્મ ભરી રહ્યા છે. એટલે એમને એમ લાગ્યું કે અત્યારે આપવાના મૂડમાં છે તો આ સારી તક છે, એમ કરી એમની પાસે ગયા અને એમને કહ્યું કે આવી રીતે કલકત્તાથી પત્ર આવ્યો છે અને પરિવારને પૈસાની જરૂર છે, તો આપ મદદ કરી શકો. એટલે શ્રી અરવિંદ કશું જ બોલ્યા નહીં. ટેબલ ઉપર એમનું જે પૈસાની થેલી પર્સ હતું એ આમ બે છેડા એના પકડી અને એને ઊંધું કરી નાખ્યો અને બધા કોઈન્સ ટેબલ ઉપર પડ્યા અને આમને કહ્યું દિનેન્દ્રને કે આ તમે લઈ લો. દિનેન્દ્ર આભા થઈ ગયા. એમને એવી કલ્પના જ નહોતી અને અપેક્ષા પણ નહોતી કે બધા જ પૈસા શ્રી અરવિંદ એમને આપી દે. જે કંઈ છે એમાંથી થોડુંક મળશે એવી અપેક્ષાએ જ એમણે આ માંગણી કરી હતી. એટલે દિનેન્દ્રે સામે હું કહ્યું ના પાડી કે ના ના બધું ના હોય, મારે થોડાક ઘણું બધું કહ્યું. પણ શ્રી અરવિંદે એમને એમ કહ્યું કે જુઓ, હું સરોજની દેવીને થોડા મોડા પૈસા મોકલીશ તો ત્યાં એને કોઈ મુશ્કેલી પડવાની નથી. જ્યારે તમારા પરિવારને તાતી જરૂર છે, તાત્કાલિક જરૂર છે, લઈ લો. કોઈ વિનંતી દિનેન્દ્રની એમણે સાંભળી નહીં. બધે બધા પૈસા એમને આપી દીધા. મની ઓર્ડરનું ફોર્મ એવું ને એવું અધૂરું રહ્યું. તો આ જુઓ, જ્યારે પ્રેમની અંદર સચ્ચાઈ હોય છે ને ત્યારે એને શબ્દોની જરૂર નથી હોતી. એ એક સમજણપૂર્વકના કર્મમાં જ અભિવ્યક્ત થતો હોય છે સાચો પ્રેમ. શ્રી કશું બોલ્યા નહીં. મેં કહ્યું એમ કે પોતાનું પર્સ ઠાલવી દીધું ટેબલ ઉપર. તો આ એમની પ્રેમળતા અને ઉદારતાનું ઉદાહરણ છે. હવે એક ત્રીજી વ્યક્તિ એના સંસ્મરણો વિશે વાત કરીએ. એમનું નામ રાજારામ પાટકર અને એ આમ શ્રી અરવિંદના વિદ્યાર્થી હતા અને બીજી એક રીતે શ્રી અરવિંદ સાથે દેશપાંડે નામના એમના કલીગ હતા, મિત્ર હતા અને છેક ઇંગ્લેન્ડમાં એમની સાથે હતા, ત્યારની મૈત્રી એ લોકોને. એ દેશપાંડેના આ પાટકર એ સાળા થતા હતા એમની પત્નીના ભાઈ, અને એ રીતે શ્રી અરવિંદ સાથે ઘનિષ્ઠ સંબંધમાં આવવાનું પરમ સૌભાગ્ય આ એકમાત્ર વિદ્યાર્થીને પ્રાપ્ત થયું હતું, પાટકરને. હવે એમણે કોઈ પુસ્તક નથી લખ્યું, પણ સંસ્મરણોની નોંધ, હાથે લખેલી નોંધ એમણે તૈયાર કરી છે, અને પછી એ નોંધ એ આશ્રમના આર્કાઇવ્સ ડિપાર્ટમેન્ટમાં ગઈ અને એ આજે પણ ત્યાં છે, અને એને આધારે કેટલાક સંસ્મરણો અહીંયા આપણે ટાંકી રહ્યા છીએ. પાટકર કહે છે કે આહારની બાબતમાં, રસોઈ અને એના સ્વાદની બાબતમાં અને વસ્ત્રોની બાબતમાં મેં શ્રી અરવિંદને ક્યારે કોઈ પણ પ્રકારનો આગ્રહ સેવતા જોયા નથી. આહાર ગમે તે હોય, ગમે તે સ્વાદનો હોય, ગમે તે પ્રમાણમાં પીરસવામાં આવ્યો હોય, પણ એમણે ક્યારે આહાર બાબતે કોઈ ફરિયાદ કરી નથી. રસોઈયાને ક્યારે કોઈ સૂચના આપતા મેં એમને જોયા નથી. એવી જ રીતે બજારમાં કાપડની દુકાનમાં કોઈ ખરીદી કરતા મેં એમને જોયા નથી. જો હમણાં આપણે જોયું એમ કે સૂટ પહેરતા તે વખતે, પણ એની એનું બધું એક કોઈક વ્યક્તિને સોંપી દીધું હશે, કાપડ ખરીદવાથી માંડીને સીવડાવવા સુધી. અને જે કંઈ પેલાની પસંદગી હશે એ પ્રમાણે વસ્ત્રો પહેરતા, એનું કોઈ તદ્દન અનાગ્રહી આ બાબતે. જો તમે જોઈ શકશો કે ત્રણેય જણાએ, પાટકરે, દિનેન્દ્રે અને બારિન્દ્રે અને નોલિનીકાંતે, જ્યારે આહારની બાબતમાં એમની જે એક તટસ્થતા અને ઉપેક્ષા વૃત્તિ હતી અને અનાગ્રહ હતો, એ ત્રણેય જણાએ નોંધ્યો છે. પાટકર કહે છે કે એમની રહેણી કરણી અત્યંત સાદી હતી, અને સાદી એટલે કેવી સાદી, એમનો જે ખાટલો હતો એ રસ્સી ખાટ હતો, કાઠીની દોરડીનો બનેલો, અને એના ઉપર એ એક ચટાઈ પાથરી દેતા અને જ્યારે સુવાનું હોય ત્યારથી એ રીતે સુઈ જતા. પાટકર કહે છે ક્યારે કોઈ તળાઈ કે કોઈ ગાદી કે કોઈ સોફ્ટ મુલાયમ વસ્તુ બિછાવેલી હોય ને એના ઉપર એ સૂતા હોય એવું મેં ક્યારેય જોયું નહીં. અને મને બહુ આશ્ચર્ય થતું, એટલે એક વાર મારાથી રહેવાયું નહીં, મેં એમને પૂછી નાખ્યું કે તમે આવો ખાટલો શા માટે વાપરો છો અને માત્ર ચટાઈ ઉપર શા માટે સુઈ જાઓ છો? ગાડી કે ટાઈ કેમ નથી વાપરતા? આછું સ્મિત કરી અને શ્રી અરવિંદે કહ્યું, તને ખબર છે ને હું બ્રહ્મચારી છું અને આપણા શાસ્ત્રો કહે છે કે બ્રહ્મચારીએ મુલાયમ પથારીમાં સૂવું જોઈએ નહીં. પાટકર લખે છે, હું બિલકુલ ચૂપ થઈ ગયો, નિરુત્તર થઈ ગયો, પણ મારા મનમાં તત્કાળ એક વિચાર ઉઠ્યો કે આ ચોક્કસ કોઈ મહાપુરુષ છે. અને શ્રી અરવિંદનો આ જે ઉત્તર છે એના ઉપરથી પણ એક બે વસ્તુઓ આપણે ફલિત કરી શકીએ એમ છીએ. જો 93 સાલમાં એ પાછા આવ્યા વડોદરા, આ 98-99 ની સાલની વાત છે, 1800 ને. તો 5-6 વર્ષના ગાળામાં એમણે જાતે સંસ્કૃત શીખી લીધું હતું, એ કેટલું કે તદ્દન સ્વતંત્ર રીતે શાસ્ત્રો વાંચી શકે, શાસ્ત્રોનો અર્થ સમજી શકે અને જરૂર પડે ત્યારે શાસ્ત્રોમાંથી ટાંકી શકે. અને મને યાદ છે ત્યાં સુધી આ ગાળામાં જ એમણે રામાયણ અને મહાભારતના અંગ્રેજી અનુવાદો કરવાનું શરૂ કર્યું હતું. તો શાસ્ત્રોની વાત એ આ 98-99 ની સાલમાં કરે છે. અને બીજું, એમના વ્યક્તિત્વની એક વિશેષતા આમાંથી પ્રકટ થાય છે કે જે વસ્તુની અંદર પ્રતીતિ થઈ, ખાતરી થઈ, એ વસ્તુનો તત્કાળ અમલ કરવાનો, એમાં મીન મેખનો ફેર નહીં. તો એ વખતે એમને આ શાસ્ત્ર વચનમાં ની પ્રતીતિ થઈ હશે, એના સત્યની એની ખાતરી થઈ હશે અને માટે એનો એ અમલ કરી રહ્યા હશે. કદાચ આપણી અને મહાપુરુષોની વચ્ચે આ જ એક મોટો ભેદ છે. આપણામાંથી કોઈ એવું નહીં હોય કે જેને ક્યારેક ને ક્યારેક શુભ સંકલ્પ ન કર્યો હોય, સારો નિશ્ચય ન કર્યો હોય, પણ અમલ કરવાનું આવે ત્યારે ઢીલાશ, ત્યારે શિથિલતા, થયું ન થયું, થયું ન થયું, એમ કરતા કરતા ન થયું અને પછી છોડાઈ ગયું, નું પલ્લું ભારે થઈ જાય. અને આ લોકો સાચો શબ્દ વાપર્યો તો વજ્રલેપ થઈ જાય, ઉખડે નહીં પછી. એવી રીતે જીવનના વ્યવહારની અંદર વણાઈ જાય આખી વસ્તુ. એટલે પ્રેરણા આપણે બધાએ આ લેવાની છે આચરણની. પાટકર એક બીજું રસપ્રદ સંસ્મરણ આપણી સમક્ષ મૂકે છે, જે બીજા જીવન ચરિત્રોમાં પણ નોંધાયેલું છે, તદ્દન અજ્ઞાત નથી, પણ એટલું સરસ છે અને એટલું પ્રેરણાદાયી છે કે એનો આપણે ઉલ્લેખ કરીએ છીએ. પાટકર કહે છે કે દર 3 મહિને એમનો પગાર થતો. મને વિચાર આવે કે 3 મહિના ખાસો લાંબો સમય છે અને ખર્ચવાની વૃત્તિ જેની હોય એને કદાચ છેલ્લા મહિનામાં તકલીફ પડતી હશે. એનીવે હવે 3 મહિને પગાર થાય, કેશમાં જ થાય, અને એ પણ કરન્સી નોટ્સ નહીં, કોઈન્સ, રૂપિયાઓમાં પગાર કરતા હશે. હવે 250થી અમે શરૂઆત કરી હતી 93-1800, એટલે 98-99ની સાલ, એટલે કદાચ 300-350 પગાર હશે એમનો મહિનાનો. એ રીતે લગભગ 1000 રૂપિયા, પહેલાનો રૂપિયો તમે કદાચ જોયો છે, ચાંદીનો મોટો રૂપિયો આવતો, બધા અર્થમાં એ મોટો રૂપિયો હતો. કારણ કે ગઈ વખત આપણે જોયું હતું કે 0.25 પૈસાના ઢગલાબંધ લીંબુ આવતા. એટલે પાટકર કહે છે કે કાપડની થેલીમાં એ પગાર લઈ આવતા. પછી એમના ઓરડામાં એક ટેબલ અને ટેબલ ઉપર એક ડીશ હોય, હંમેશા એ રહેતી. પછી એ ત્યાં જાય ટેબલે અને પેલી થેલી ડીશની અંદર ઊંધી કરી નાખે, ખાલવી નાખે, અને પછી જેમ જેમ જરૂર પડે એમ એમાંથી લઈ અને વાપર્યા કરે. પાટકર લખે છે કે મેં ક્યારેય પણ એમને કબાટમાં કે તિજોરીમાં પૈસા મૂકતા જોયા નથી, કે કબાટ કે તિજોરીને તાળું મારતા જોયા નથી. અને આનું પણ મને ભારે આશ્ચર્ય થતું કે આવી રીતે કોઈ પૈસા કેવી રીતે રાખી શકે. એટલે મારાથી રહેવાયું ને આ બાબતે પણ મેં એમને પૂછી નાખ્યું કે તમે આવી રીતે ડીશમાં ખુલ્લા પૈસા કેમ રાખો છો. એટલે કે મારી સામે જોઈને હસ્યા અને મને કે આ એ વસ્તુનો પુરાવો છે કે આપણે પ્રામાણિક સજ્જનોની વચ્ચે રહીએ છીએ. હા, એમનો જવાબ. તમે જુઓ જે બેઝિક એટીટ્યુડ કે આસપાસની વ્યક્તિઓ અથવા એમની સાથે સંપર્કમાં આવતી વ્યક્તિઓ ઉપર પૂરો વિશ્વાસ, પૂરો ભરોસો, એમની એમની સારપને પ્રિઝ્યુમ કરી અને એની સાથે વ્યવહાર કરવાનો. આના કોન્ટ્રાસ્ટમાં મારી સાથે કામ કરતા મારા એક કલીગ વાક્ય મને યાદ આવે છે, ગૌરવપૂર્વક મને એવું કહેતા કે બ્રહ્મા સાહેબ, કોઈ પણ નવી વ્યક્તિને હું મળું ને એટલે આઈ ટેક હિમ ટુ બી અ સ્કાઉન્ડ્રલ અનલેસ હી પ્રૂવ્સ હિમસેલ્ફ ટુ બી અધરવાઇઝ. કે દુષ્ટ છે એમ માનીને ચાલવાનું, પછી એ સજ્જન પોતાને પુરવાર કરે તો જુદી વાત છે. ઘણા બધા લોકોમાં વધતા ઓછા પ્રમાણમાં આ દુર્ભાવ અંદર પડેલો હોય છે અને બહારના પ્રશ્નો એ આવા આંતરિક વલણો ને કારણે ઘણી બધી વાર ઉપસ્થિત થતા હોય છે. એના માટે જવાબદાર આ અંદરની આપણી વિચારસરણી ને જે ભાવો આપણે દુર્ભાવો સેવીએ છીએ ને એમાંથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. તો આવો જવાબ એમણે આપ્યો એટલે પાટકરે પછી દલીલ કરી સામે કે પણ તમે હિસાબ તો રાખતા નથી, તો તમને કેવી તો ખબર પડે કે આમાંથી પૈસા ઓછા થયા છે કે નથી થયા. એટલે શ્રી અરવિંદ શાંતિથી કહે, મારા પૈસાનો હિસાબ ભગવાન રાખી રહ્યા છે. વિચાર કરો, જુઓ, આ એ વર્ષોની વાત છે કે જ્યારે એમણે સભાનપણે યોગ શરૂ કર્યો નહોતો. 1904-5 સાલમાં એ યોગ એમણે શરૂ કર્યો. અને પોતાને વિશે વાત કરતા એક જગ્યાએ એમણે લખ્યું છે કે ઇંગ્લેન્ડમાં, અને ઇંગ્લેન્ડથી આવ્યા, ઇંગ્લેન્ડમાં તો આ વિધાન ઇંગ્લેન્ડમાં તો બરાબર લાગુ, ઇંગ્લેન્ડમાં હતા ત્યારનું. એમ કહે છે કે ઇંગ્લેન્ડમાં તો ત્યારે આઈ વોઝ એગ્નોસ્ટિક, એટલે ઈશ્વર છે એમ પણ નહીં, ઈશ્વર નથી એમ પણ નહીં. તો કદાચ ખબર નહીં આ વડોદરાના 5-1 વર્ષોમાં શરૂઆતના કેવી રીતે ઈશ્વરમાં શ્રદ્ધા ક્યારે આવી હશે, કેવી રીતે આવી હશે, પણ કેવી હતી એ આપણે આમાંથી ખબર પડે છે. કે મારા પૈસાનો હિસાબ એ રાખી રહ્યા છે, તો આપણે આટલી બધી હદે તો ન જઈએ, પણ કમસે કમ મોટે ભાગે ચારે બાજુ જોઈએ છીએ, અડખાયા કૂતરાની માફક પૈસાની પાછળ લોકો દોડે, તો કમસે કમ એમાં થોડી બ્રેક મારીએ, એમાં થોડી નિષ્કામતા દાખલ કરીએ, એમાં થોડી અનાસક્તિ દાખલ કરીએ. અને શ્રી અરવિંદ જે કરતા હોય કે પૈસાનો માત્ર સાધન તરીકે ઉપયોગ, એનાથી વિશેષ એનું કોઈ મૂલ્ય નહીં. અને જ્યારે આપવાનું આવે ત્યારે છૂટે હાથે આપી દેવાનું, બીજો કોઈ વિચાર કર્યા વિના. આટલું તો કમસે કમ કરી શકીએ, પ્રેરણા લેવી હોય, આચરણમાં મૂકવું હોય તો આ છે. બીજો એક નાનકડો પ્રસંગ પાટકર નોંધે છે. કહે છે કે એક વખત એક ગરીબ વિદ્યાર્થી એમની પાસે આવ્યો અને પૈસાની માંગણી કરી. કદાચ એની પાસે ફીના કે પુસ્તકોના કેવા પૈસા નહોતા, અને પૈસા ન મળે તો અભ્યાસ બંધ થઈ જાય એવી સ્થિતિ હતી. પાટકર લખે છે કે શ્રી અરવિંદે આ છોકરાને એક પણ પ્રશ્ન પૂછ્યો નહીં. જો સેમ એટીટ્યુડ કે આ છોકરો આવ્યો છે મારી પાસે માંગવા આવ્યો છે, સાચું જ બોલતો હશે, જરૂર જ હશે, એટલે તો આવ્યો હશે બિચારો. એટલે પેલી આગળ જે ડીશની વાત કરી એમાં એમણે આમ મુઠ્ઠી ભરી અને પેલા છોકરાના હાથમાં એ મુઠ્ઠી ભરીને રૂપિયા મૂકી દીધા. અને પેલો એ આભારવશ થઈ અને ચાલ્યો ગયો. તો હા, ભારીન્દ્રે જે નોંધ કરી છે અહીંયા કે ઉદારતા, એમની પ્રેમળતા અને ઉદારતા. હવે મહત્વની વાત એ છે કે આ ઘટના પાટકરે જાતે જોઈ, પછી ઘરે ગયા અને એ કહે છે કે મેં મારી બહેનને આ વાત કરી કે આજે તો શ્રી અરવિંદે આવું કર્યું. કહે છે મારી બહેન શ્રી અરવિંદને બરાબર ઓળખતી હતી, નિકટતાથી જાણતી હતી. એણે એવું કહ્યું કે ભાઈ, આપણે ઘેર તો એક મહાન પુરુષ રહે છે. બીજું વાક્ય, એ ભગવાનના માણસ છે. ત્રીજું વાક્ય, તેથી એમની તો પૂજા કરવી જોઈએ. અને ચોથું વાક્ય, સંત સમાન આચરણમાં એમની તોલે કોઈ ના આવે. જસ્ટ ઇમેજિન આ બાઈક કેવી હશે. છેક 1898 સાલમાં શ્રી અરવિંદની અંદરનું જે સંતત્વ હતું અને જે એમની ચેતનાને ભાગવત સ્પર્શ થયેલો હતો, એ બહેન અનુભવી શક્યા કે એની તો ભક્તિ કરવી જોઈએ એમ. 1898 પોતાના ભાઈને એક સ્ત્રી કહી રહી છે. અને પાટકર આગળ ઉમેરે છે કે ત્યારથી શ્રી અરવિંદ માટેનો મારો આદર ભક્તિમાં પલટાઈ ગયો. અને ત્યાર પછી મેં સદાય એમને એક પૂજનીય વ્યક્તિ તરીકે જોયા છે, લગભગ ભગવાન તરીકે મેં એમને જોયા છે. તો આ એક બીજું સંસ્મરણ પાટકરનું બહુ જ સુંદર. હવે છેલ્લું એક સંસ્મરણ લઈએ અને વાત પૂરી કરીએ. પાટકર કહે છે કે એમનું બે વસ્તુ, એમનો કહે છે વિદ્યા વ્યાસંગ જબરજસ્ત હતો. કોઈ વિષય નહોતો એવો કે જે એમના વાચનના ક્ષેત્રમાં આવતો ન હોય. એવું નહીં કે ઇંગ્લિશ અને ફ્રેન્ચ લિટરેચર ભણાવવાનું છે તો આ બે ભાષાઓનું લલિત સાહિત્ય વાંચીને બેસી રહેવાનું. બધું જ વાંચતા. એટલું જ નહીં પણ બધી ભાષાઓમાં વાંચતા. ઇંગ્લિશ વાંચતા, ફ્રેન્ચ વાંચતા, લેટિનના પુસ્તકો વાંચતા, ગ્રીક પુસ્તકો વાંચતા, ઇટાલિયન અને જર્મન વાંચતા. તો આટલી ભાષાઓ અને આટલા વિષયો અધ્યયનની પદ્ધતિ વિશે પછી કહું છું. પણ પાટકર કહે છે કે વાંચતી વખતે એમની એકાગ્રતા અસાધારણ હતી. વાંચવા બેસે પછી હી વુડ બી ટોટલી ઓબ્લિવિયસ ઓફ ધ સરાઉન્ડિંગ્સ. આસપાસનું કશું જ ભાન ન રહે. અને એના બે પ્રસંગો મેં ટાંક્યા છે કે એકવાર કોકનો સંદેશો, કોઈકે મને કહ્યું કે આ સંદેશો શ્રીને આપી દેજે, એ સંદેશ લઈને હું આવ્યો અને મેં જોયું કે એ વાંચે છે તો સામે ઊભો રહ્યો. એટલા બધા અંદર ડૂબેલા હતા. 15 મિનિટ હું ઊભો રહ્યો પછી એમની નજર સહેજ ઉપર ગઈ અને પછી મેં સંદેશો આપ્યો. અને બીજો એક નાનકડો પ્રસંગ એવો નોંધે છે પાટકર કે એકવાર રસોઈ એમનું ભાણું લઈને આવ્યો, ટેબલ પર મૂક્યું અને શિવને કહ્યું સાહેબ ખાના રખા હૈ. અંદર જ આમ મોડું રાખીને શિવને જવાબ આપ્યો અચ્છા. કલાક રહીને પેલો જ્યારે ખાલી થાળી પાછી લેવા આવ્યો ત્યારે એ થાળી એમને એમ હતી ત્યાં. અને શ્રીવિંદ અંદર ડૂબેલા, પેલાની હિંમત ચાલી નહીં. પાટકર પાસે ગયો અને કહ્યું કે આ કલાકથી ભાણું પડી રહ્યું છે. પાટકર આવ્યા, શ્રી અરવિંદનું ધ્યાન દોર્યું એટલે શાંતિથી ઊભા થયા, ટેબલે ગયા, 10 મિનિટમાં ખાવાનું પૂરું કરી ફરી પાછા આવી અને અંદર તલ્લીન થઈ ગયા. આપણામાંથી કદાચ મોટા ભાગનાઓ ખાધા પછી, જમ્યા પછી કદાચ આવી રીતે તો નહીં જ વાંચી શકતા હોય. હવે આ એમની વાંચવાની શૈલી. હવે બીજી એની એકાગ્રતાની વાત. પાટકર એમ કહે છે કે એમની રીત એવી હતી કે કોઈ પણ પુસ્તક વાંચે પૂરું થાય પછી તદ્દન શાંતિથી આંખ બંધ કરી અને લાંબા સમય સુધી એ બેસી રહેતો અને આખા પુસ્તક ઉપર એમનું ચિંતન મનન ચાલતું અને ત્યાર પછી કાગળ અને પેન લઈ અને પાનાઓના પાનાઓ ભરી અને પોતાના પ્રતિભાવ એટલે કે પોતાનું વિવેચન એ પુસ્તક ઉપરનું એ લખી નાખતા. અને કહે છે કે પાટકર લખે છે કે ગ્રીકમાં, લેટિનમાં, ઇંગ્લિશમાં, ફ્રેન્ચમાં આવી રીતે લખાયેલા અનેક પાનાઓના બંડલોના બંડલો મેં એમના રૂમની અંદર, ખાસ કરીને એમનો જે રેક હતું એની અંદર, એની થપ્પીઓ મેં જોઈ છે. આપણા સૌના કંભાગ્યમાંનું કશું સચવાયું નથી, નહીં તો આ 30 કે 37 વોલ્યુમ થયા છે એમના, એમાં કદાચ એક વધારે વોલ્યુમનું મટીરિયલ એમાંથી આપણને મળી શક્યું હોત. બીજા ઘણા સંસ્મરણો છે પણ સમય આપણો પૂરો થયો છે. અહીંયા હું મારું વક્તવ્ય સમાપ્ત કરું છું, આ વિષય પણ સમાપ્ત કરું છું. હવે આપણે 5 મિનિટનું નાનકડું ધ્યાન કરીએ.